તારીખ 19/6/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 220 અને 221 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 159.
સ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ગરમીને તેની નિસંદેહ ખબર પડે છે કે હું આત્માના કોઈ અપૂર્વ આનંદને મને નિવેદન થયો, પુણ્ય દર્શન થયો, આત્મામાંથી નિત્યાત્માનો નાશ થઈ ગયો. આ વિષયમાં પૂરી કલ્પના કરે છે કે સુની દર્શનની અથવા સ્થાનભૂમની દશા બહુ અલ્પકાળ રહે છે અને ઘણો સૂક્ષ્મકાળ હોવાથી કોઈને ખબર પડે, કોઈને ખબર ન પડે, ખબર ન પડે તો પણ એને સમ્યક દર્શન થઈ ગયું હોય એ માન્ય કરવું જોઈએ. એ વિષયનું સ્પષ્ટીકરણ જોઈએ. અનાદિથી જીવે રાગાદિથી ભીન પડવાનું કદી પરિણમ કર્યું નથી. આ વિષયના બે પાસા છે. આ નાસ્તિનું પાસું છે કે રાગનો નાશ થયો હોય, રાગ ઉત્પન્ન થયો હોય, મનનો સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયો હોય, એવું જે રાગના અભાવ સ્વરૂપનું પરિણમન, એવું પરિણમન જીવને કદી થયું નથી. એકત્વ બુદ્ધિથી રાગ સાથે વિભાવ સાથે પરિણમતો જીવ એક સમય પણ રાગથી ભીન થયો નથી અથવા એને રાગ ઉત્પન્ન થતો ક્યારે બંધ થયો નથી. ચાલુને ચાલુ પરિણામ રહ્યા છે. એટલે એક વિલક્ષણ અનુભવ છે. રાગનો સ્વપણે પોતા રૂપે અનુભવ થતો હતો, એ પ્રકારનો અનુભવ સદંતર નાશ પામ્યો એ એક વિલક્ષણ અનુભવ છે, જુદી જાતનો અનુભવ છે, જે એને અનંતકાળમાં થયો નથી એવો અનુભવ છે. અને જે પોતાનું સ્વરૂપ છે, અનુભવમાં આવતું એવું જે પોતાનું સ્વરૂપ છે, એ પણ રાગ વિનાનું તત્વ છે, રાગ વિનાનું મારું સ્વરૂપ છે એમ જેનો અનુભવ થાય છે એ પણ રાગ રહિત સ્વભાવ છે અને અનુભવ પોતે પણ રાગ રહિત છે. આમ બંનેની સંધિ છે, દ્રવ પર્યાયની અનુભવમાં સંધિ છે. એટલે ત્યાં જ્ઞાન પ્રમાણ પામે છે. ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો, ભાન થયું કે હું આવો છું, ભાન થયો એને અહીંયા શ્રદ્ધા કહે છે. અને અનુભવ થયો પ્રત્યક્ષ, આ અનુભવ પ્રત્યક્ષ અનુભવ છે, કોઈ અનુમાનિત પરિણામ નથી, કોઈ પરોક્ષ જ્ઞાનનું પણ પરિણામ નથી, પણ સાક્ષાત અસંખ્ય પ્રદેશથી થતો પ્રત્યક્ષ અનુભવ છે એવો અનુભવ થયો. તે અનુભવ કરનાર ધર્મીને તેની નિસંદેહ ખબર પડે છે. ખબર પડે છે એટલું નહીં, પણ એ ખબરમાં નિશંકતા હોય છે એવી ખબર પડે છે. એવું એ જ્ઞાન હોય છે, નિશંક જ્ઞાન હોય છે. જેવો અનુભવમાં આવ્યો એવો છું એવી પ્રતીતિ અર્થાત શ્રદ્ધાન, એ શ્રદ્ધાનના પરિણામનું લક્ષણ છે. એવો જ છું એમ પ્રતીતિ આવે છે, એમ શ્રદ્ધાન આવે છે. શ્રદ્ધાની પણ ખબર પડે, જ્ઞાનની પણ ખબર પડે, આનંદની પણ ખબર પડે, બધું વેદાય છે. પણ એ શ્રદ્ધા જ્ઞાન આનંદના પરિણામ વેદાતા હોવા છતાં આવું શ્રદ્ધાનું પરિણમન જુદું પાડીને, આવું જ્ઞાનનું પરિણમન જુદું પાડીને એમ ત્યાં ભેદભાવ ઉત્પન્ન થતો નથી. અનુભવમાં અભેદભાવ હોવાથી ભેદભાવ ઉત્પન્ન થતો નથી. એક માણસ શાક ખાય છે, એને કોઈ પૂછે કે શાકમાં મીઠું હતું, તો કે મીઠું ન હોય તો તરત જ અમને ખબર પડે, મીઠું નાખવું રહી ગયું હોય તો. પણ અમે ખાતી વખતે આમાં મીઠું છે કે નથી એવો વિચાર કર્યો નથી. મરચું નાખેલું હતું, ન નાખ્યું હોય તો ખબર પડે, ખાસ વગરનું શાક હોય તો ખબર પડે. એમ ખટાશ ગળપણ જે કાંઈ નાખે છે, રોજ એને ખાવાની આદત છે, એમાં એકાદ ચીજ ખૂટતી હોય તો તરત જ્ઞાનને ચિકિત્સા એનો સ્વભાવ હોવાથી, જ્ઞાનનો આ સ્વભાવ છે ચિકિત્સા કરવી, એને તરત લાઈટ થાય છે કે આમાં આમ ખૂટે છે, આમાં આમ નથી, અથવા છે અથવા વધારે છે, જે કાંઈ હોય તે બધી ખબર પડે છે. વધારે પડતું હોય તો ખબર પડે છે, તપાસવા રોકાય તો જ ખબર પડે એવું નથી, એમને જ ખબર પડે છે. એવું જ્ઞાન પરિપક્વ છે. એમ અહીંયા પણ જ્ઞાન પરિપક્વ જ્ઞાન છે. આ શ્રદ્ધા, આ જ્ઞાન, આ આનંદ એવું વિચારવું પડે નહીં ત્યાં. છતાં એને પૂછો તો વિકલ્પ દશામાં આવે ત્યારે કે તમને આનંદનું વિજ્ઞાન થયું હતું, તો કે નિશંક થયું હતું. ત્યાં રાગનો સદભાવ હતો કે નિશંક અભાવ હતો, પ્રતીતિ ભાવ હતો કે બરાબર પ્રતીતિ ભાવ હતો, સ્વસંવેદન કે બરાબર સ્વસંવેદન, બધું સમજી શકે ને બધું કહી શકે. પણ અનુભવ કાળે એવો ભેદભાવ વિચાર નહીં હોવાને લીધે, વિકલ્પ નહીં હોવાને લીધે જુદું જુદું પાડવાનું ત્યાં નથી બનતું. પણ એનું જ્ઞાન બરાબર આવી જાય છે. બીજાનું સમ્યક દર્શન બીજાને ગમ્ય ન થાય એની અંદર જુદી જુદી અપેક્ષાઓ છે. પણ પોતાનું સમ્યક દર્શન પોતાને અનુભવ ગમ્ય હોવા છતાં એને ખબર ન પડે એવું શાસ્ત્રમાં ક્યાંય નથી. એને કહી શકવા યોગ્ય નથી એવી એક અપેક્ષા છે. પંચાધ્યાયનો કે એ કહી શકવા યોગ્ય નથી, વચનાતીત વિષય છે. કહી શકવા યોગ્ય નથી તેથી શ્રવણ થવા યોગ્ય પણ નથી, એ વાત બરાબર છે. પણ અનુભવવા યોગ્ય નથી એવી વાત ત્યાં નથી. એવી વાત પંચાધ્યાયમાં નથી કે એને અનુભવમાં ખબર ન પડે એવી વાત તો ક્યાંય નથી. પંચાધ્યાયમાં શું ક્યાંય નથી એવી વાત, એ જગ્યાએ નથી. ચાર યોગના કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી વાત નથી કે સમ્યક દર્શન થાય તો પણ ખબર ન પડે સમ્યક દ્રષ્ટિની, એવી એક જગ્યાએ વાત નથી. હોય શકે જ નહીં, હોય તો એ શાસ્ત્ર નથી એમ છે. ખરેખર કોઈ ગ્રંથમાં કોઈ પુસ્તકમાં એવી વાત હોય તો તે શાસ્ત્ર માન્ય કરવા યોગ્ય નથી એવી વાત છે. નિશંક પ્રતીતિ હોય છે. એ બીજાને માટે મૂકે છે કે ભાઈ જયારે સમ્યક દર્શન વચન ગોચર નથી અને તેથી શ્રવણ ગોચર નથી તો કોઈ કોઈના માટે સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન છે એવું વચન કેમ કહી શકે? કહેનાર ત્યાં અધૂરું સમજે છે કે સમ્યક દર્શન સર્વથા વચન ગોચર છે. પણ સર્વથા વચન ગોચર છે જ નહીં એમ કહી શકાય એવું નથી. તો સમ્યક દર્શન એવો શબ્દ જ ન હોત એના માટે. સમ્યક દર્શન એવું જે શબ્દરૂપ વચન છે એ કથનચિત વચન ગોચર પણ સિદ્ધ કરે છે. તો સમ્યક દર્શન એમ કહેવાય છે તો એ વિષયમાં પણ બીજું કથનચિત કહેવાય છે. સર્વથા જ વચનો ગોચર છે એવું શાસ્ત્રકારનો કહેવાનો અભિપ્રાય નથી. તો એટલું પણ ન કહી શકાય. સમ્યક દર્શન કોઈ સાંભળવા કે કહેવાને અધિકારી નથી એટલું પણ ન કહી શકાય. કે શું પણ કહેવાને સાંભળવા અધિકાર નથી સમ્યક દર્શન તો એટલું તો કહ્યું તમે. એમ સ્વપર પ્રકાશક કે પર પ્રકાશક નથી પણ એટલું તો કહ્યું તમે તો ક્યાંથી કહ્યું? સીધી વાત છે. એટલે એ સર્વથા નથી કહેવાય છે. કથનચિત કહેવાય છે. સંકેત માત્રપણે કહેવાય છે. ખરેખર જે અનુભવ ગોચર ભાવ છે એ સર્વથા માનીમાં મૂકી શકાય એવી પરિસ્થિતિ નથી. એવો સૂક્ષ્મ પરિણામ છે. એટલી વાત છે. એ તો વાત ચાલે છે. નિસંદેહ ખબર પડે. શું લખ્યું છે? ધર્મીને તેની નિસંદેહ ખબર પડે. નિશંક ખબર પડે. આ પાડે તેને આ પાડવા જેવી ન લાગે તો નોય પાડે. બે વાત છે. કેમ કે કોઈ બંધાયેલા તો નથી આપણે કહેવા માટે. બરાબર છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને કહે પણ કહે કહેવા નહીં કહેવા સાથે એને સંબંધ નથી. વસ્તુ છે તો છે અને નથી તો નથી. આ સીધી વાત છે. અને એ ખબર પડે છે એનું કારણ છે એમ કહ્યું છે. અહીંયા એ તો અહીંયા લોજિક આપે છે કે કેમ ખબર પડે છે, કેમ નિસંદેહ છે એની તો વાત કરીએ છીએ. કે અહો આત્માના કોઈ અપૂર્વ આનંદનું મને વેદન થયું. સમ્યક દર્શનના કાળમાં અવિનાભાવીપણે આનંદમૂળનું જે વ્યક્ત પરિણમન છે, પ્રગટ પરિણમન છે, એ વિશિષ્ટ પરિણમન છે. અને એ વિશિષ્ટ પ્રકારે સમજાય તે રીતે ઉપસીને બહાર આવેલું પરિણમન છે. આ જીવે એવો આનંદ કદી અનુભવમાં અનુભવ્યો નથી. જેમ રાગનો અભાવ કદી થયો નથી એમ આત્માના આનંદને મિથ્યા દ્રષ્ટિ જીવે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે કદી અનુભવમાં લીધો નથી. એવો અપૂર્વ આનંદ એને અનુભવમાં આવે, પ્રદેશે પ્રદેશેથી અનુભવમાં આવે. જ્ઞાન પણ અખંડ પ્રતિભાસમય છે અને આનંદ પણ એવો જ અખંડ છે. અખંડ આનંદ અનુભવમાં આવે છે. જે ઇન્દ્રિયથી માનેલો કહેવાતો આનંદ છે એ તો ખંડ ખંડ પરિણામ છે એની પાસે. હવે ખંડ શું અખંડ શું એ ભાવનો વિષય છે. ખંડ જ્ઞાન શું, ખંડ આનંદ શું, અખંડ જ્ઞાન શું, અખંડ આનંદ શું એ ભાવનો વિષય છે. એને કેવી રીતે બતાવે એ કોઈ એવી ચીજ નથી કે આના ટુકડા કરે લાકડાનો તો ખંડ થયો અને સાંધેમાં આ નથી ટુકડા માટે અખંડ છે એમ નથી. ભાવનો વિષય છે. એવો અપૂર્વ અખંડ આનંદનું મને વેદન થયું એમ એને બરાબર ખબર પડે છે. ખબર ન પડે એ વાત જ બિલકુલ અનુભવ વિનાની છે. અનુભવ નથી થયો એવા જીવોની એ વાત છે, અનુભવી જીવને એ વાત હોઈ શકે નહીં. નિશંક એને ખબર પડે છે, કોઈ શંકાનું સ્થાન ક્યાંય નથી રહેતું. અનુપમ આનંદ કહેવાય છે, એની કોઈ ઉપમા નહીં હોવાથી એને અનુપમ આનંદ કહેવાય છે. વચનથી પણ એ નામ માત્ર વચન ગોચર થાય છે, વચનથી આનંદ એવા નામ માત્ર વચન ગોચર થાય છે. વિશેષ કહી શકવાય યોગ્ય નહીં હોવાથી તે વચન અગોચર આનંદ છે એમ કહેવામાં આવે છે, વચનાતીત આનંદ છે એમ કહે છે. તો પણ સર્વથા વચન ગોચર ન હોય તો આનંદ એવું નામ એને મળે નહીં એમ છે. આત્મા આત્મસ્વરૂપને જ અવક્તવ્ય કહ્યું છે, સમ્યક દર્શનને આનંદને અવક્તવ્ય કહ્યું છે, આત્મા જ સ્વભાવે અવક્તવ્ય છે. પણ એનો અર્થ કે કથનચિત અવક્તવ્ય છે અને કથનચિત વક્તવ્ય છે, પણ બહુભાગ અવક્તવ્ય હોવાથી અને સંકેત માત્ર વક્તવ્ય હોવાથી અવ્યક્તની પ્રધાનતાથી અવક્તવ્યપણાની પ્રધાનતાથી એને અવક્તવ્ય કહીએ. પણ તેનો અર્થ એમ નથી કે સર્વથા જ અવક્તવ્ય છે, તો પછી કોઈ ઉપદેશનો પ્રસંગ જ રહેતો નથી. આત્માને દર્શાવવાનું શાસ્ત્ર રચવાનો પ્રસંગ રહેતો નથી, અથવા એને અંગેનો કોઈ શબ્દ જ ન મળે. જેમ કે આત્માની અંદર ઘણા ગુણો એવા છે, અનંતા ગુણો એવા છે કે જેને નામ અથવા સંજ્ઞા જ નથી, સંજ્ઞા આપી શકતા જ નથી, તો એ સર્વથા અવક્તવ્ય છે. શું? પણ જેને આનંદ એમ કહીએ ત્યાં એ કથનચિત વક્તવ્ય છે, જેને શ્રદ્ધા અથવા પ્રતીતિ કહીએ, સમ્યક દર્શન કહીએ ત્યાં કથનચિત વક્તવ્ય થઈ ગયું. બાકી તો એવા આનંદ ગુણ છે કે જેને નામ અથવા સંજ્ઞા જ નથી અને સંજ્ઞા દઈ શકાતી પણ નથી. કેવળિકના જ્ઞાનમાં આવે છે, પણ કેવળિક જ્ઞાનીની દિવ્ય ધ્વનિમાં પણ એની સંજ્ઞા નથી આવતી, તો તે સર્વથા વચન અગોચર છે. એવું સમ્યક દર્શન અને આનંદ માટે નથી એમ સ્પષ્ટ વાત છે. એટલે શાસ્ત્ર પણ શાસ્ત્ર વચનની મર્યાદા શું છે એ એક સમ્યક જ્ઞાનનો વિષય છે. ઉપમા નથી, અનુપમ છે, કોઈની સાથે સરખાવી શકાય. ઇન્દ્રના ઇન્દ્રાસનના આનંદ સાથે પણ સરખાવી શકાય, કોઈની સાથે સરખાવી શકાય. એટલે તો એને અનુપમ કહેવામાં આવે છે, એની કોઈ ઉપમા નથી. સોગાનીજી લીધું છે દ્રવદૃષ્ટિ પ્રકાશ, કે દ્રવ દ્રષ્ટિપૂર્વક ધ્રુવ પરિણામી ધ્રુવની દ્રષ્ટિપૂર્વક ઉભરેલા જ્ઞાનમાં શાસ્ત્ર વચનના કથનની મર્યાદાનો જ્ઞાન થાય છે. એ કહી દીધું પંચાધ્યાયમાં કે સમ્યક્ત્વ એક એવું સૂક્ષ્મ પરિણામ છે, સમ્યક્ત્વ એથી સૂક્ષ્મ પરિણામ એમ ભાષામાં ગોચરમ એમ કરીને કલ્પક છે. ન વક્તું ચ શ્રોતું ચ અધિકારી ભવેત એમ કરીને કોઈ એને કહેવા કે સાંભળવાને અધિકારી નથી. માટે કોઈ કોઈના સમ્યક દર્શન માટે વાત કરે તો તે ખોટી છે એમ લઈ લઈએ, એ આ વાતને સમજ્યા નથી, આ શ્લોકને સમજ્યા નથી, આ ગાથાને એ નથી સમજ્યા. જેમ પોતાના સમ્યક દર્શનની ખબર પડે છે એમ બીજાના સમ્યક દર્શનની પણ ખબર પડે છે, નથી પડતી એવું નથી, અને પડે છે તેથી કહી શકાય છે કે આ સંકેતિ છે. અને જો એ ખબર ન પડી શકતી હોય તો આ મિથ્યા દ્રષ્ટિ છે એમ પણ કહેવાનો કોઈને અધિકાર રહેતો જ નથી. જો સમ્યક દ્રષ્ટિની ખબર ન પડતી હોય તો, કેમ કે તો પ્રતિપક્ષ જ્ઞાન છે, એક સાથે જ થાય છે બંનેનો, તો આ જે મિથ્યા દ્રષ્ટિ છે એમ કહેવાનો કોઈને અધિકાર રહેતો નથી, ખલાસ થઈ જાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ નથી એમ આવી ગયું. મિથ્યા દ્રષ્ટિ છે એનો અર્થ કે સમ્યક દ્રષ્ટિ નથી એમ આવી ગયું, તો સમ્યક દ્રષ્ટિ છે કે નથી એની ખબર ક્યાંથી પડી? સીધું લોજિક સમજી શકાય. માટે એવી કોઈ વાત કરે કોઈ શાસ્ત્રની કોઈ ગાથાનો આધાર લઈને તો એ કથનની મર્યાદાને તે સમજાય. સામે મેસેજ ખબર પડે મધ્યમ કોટિના મુમુક્ષુને ભૂલ થવાનો સંભવ છે, જગન્ય કોટિના મુમુક્ષુ ન જ પારખી શકે. મધ્યમ કોટિના મુમુક્ષુ પારખી પણ શકે, કદાચ કોઈ પણ પારખી શકે. ઉત્કૃષ્ટ કોટિના મુમુક્ષુ પારખી શકે, તો સમ્યક દ્રષ્ટિ ન પારખી શકે એ વાત તો રહેતી જ નથી. આ પ્રકાર છે સમાગમ પારખીને પણ થાય છે અને ઓગ સંજ્ઞાએ પણ થાય છે. જેમ કે ખબર પડી, ભાઈ ફલાણા જયારે એમ કે છે ત્યારે આપણે એક વાર માની લઈએ, કોઈ જ્ઞાની કે અથવા કોઈ તીવ્ર મુમુક્ષુ ઉત્કૃષ્ટ મુમુક્ષુ એમ કહે કે આમને જ્ઞાન છે, સમ્યક દર્શન છે, તો બીજાઓ પણ સ્વીકારે છે. જેને ખબર ન પડે એ પણ સ્વીકારે છે, એવું સંજ્ઞાએ સ્વીકારે છે. એને પરિચયમાં આવ્યા પછી પરખ કરીને, પરીક્ષા કરીને ઓળખવાની એની ફરજ થઈ પડે છે. ઓગ સંજ્ઞામાં રહેવા યોગ્ય નથી, ઓગ સંજ્ઞાએ આગળ ચાલવા યોગ્ય પણ નથી, એટલે પછી એની ફરજ થઈ પડે છે અને એને એટલી તૈયારી રાખવી. નહીતર એની અંદર ભૂલ થાય છે, એ મિથ્યાત્મક દોષ થાય છે, ગ્રહિત મિથ્યાત્મક દોષ થાય છે. એટલે એ રીતે ત્યાં પ્રકાર મુમુક્ષુમાં સંભવિત પ્રકારો છે, આવા પ્રકારો છે. અહીંયા તો વિષય એ નથી ચાલતો, બીજાને ખબર પડે ન પડે એ વિષય આ બોલમાં નથી ચાલતો. પ્રસ્તુત વિષય તો સમ્યક દ્રષ્ટિને પોતાને ખબર પડે છે અને નિશંક ખબર પડે છે, એટલો જ મુદ્દો અહીંયા ચાલે છે. ઓલી વાત નથી ચાલતી, ચાલતો વિષય નથી. આ તો હું આવ્યું ને નાથુરામજી શાસ્ત્રીએ પંચાધ્યાયની ગાથા ટાંકી અને એ પત્ર જૈન પત્ર પ્રદર્શકમાં પ્રસિદ્ધ કર્યો હતો કે જુઓ, સમ્યક દર્શન કહેવાને યોગ્ય કોઈ નથી અને શ્રવણ કરવાને કોઈ યોગ્ય કોઈ, એટલે સર્વજ્ઞ પર્યંત હો, સર્વજ્ઞ પણ સમ્યક દર્શનને કહેવા યોગ્ય નથી અને તેથી કોઈ એને સાંભળી શકે એ પરિસ્થિતિ નથી. કેમ કે જે કહીને શકાતું હોય એ સાંભળી કેવી રીતે શકાય, એવી એક ગાથા છે. એવા એ સૂક્ષ્મ ભાષાને અગોચર પરિણામ છે. માટે ગુરુદેવશ્રીએ બહેનશ્રી માટે કહ્યું એ વાત ગુરુદેવની બરાબર નથી, પ્રમાણિક નથી. ગુરુદેવ જૈન પદ પ્રદર્શકમાં એ વાત આવી પ્રસિદ્ધપણે. હા, ગુરુદેવના સમ્યક દર્શનો પર બહુ મોટો પ્રહાર હતો એ વખતમાં. સૂર્યકીર્તિ ભગવાનના સ્થાપના પ્રતિષ્ઠા પહેલાં જે પ્રચાર વિધિ ચાલ્યો એમાં આ પ્રશ્ન, આ પત્ર પ્રસિદ્ધ થયેલો. એટલે એ વિદ્વાન ત્યાં સમજ્યા નથી પંચાધ્યાયની ગાથાને. એ સર્વથા વચન અગોચર છે એમ કહેવાનો ત્યાં જો અભિપ્રાય હોય તો સમ્યક દર્શન એવી સંજ્ઞા મળે ને નહીં, નિર્વિકલ્પ પ્રતીતિ એવી સંજ્ઞા મળે નહીં, આત્માનું ભાન થયું એવી સંજ્ઞા મળે નહીં. આ ત્રણેય શ્રદ્ધા સૂચક છે. શ્રદ્ધા, પ્રતીતિ, આત્માની અપૂર્વ રુચિ થઈ, અપૂર્વ રુચિરૂપ સમ્યક દર્શન પણ કહેવાય છે, એવી સંજ્ઞા મળે નહીં. એવા અનેક નામ છે, પાછા એક બે નામ નથી, એવા અનેક નામ છે. તો પણ જે ભાવનો વિષય છે એ કેવો ઘણો બાકી રહી જાય છે, એમ એનું જેને જ્ઞાન છે એને ખબર પડે છે. એટલે એવી ગાથા કહે છે કે આ વચન અગોચર છે એમ વાત છે. એવી રીતે તો નિર્વિકલ્પ સ્વાનુભવનું જ્ઞાન પણ વચન અગોચર છે, સ્વસંવેદન જ્ઞાન પણ વચન અગોચર છે, અનુભવ જ વચન અગોચર છે, વચનાતીત છે. આ જે અનુભવ વિકલ્પાતીત હોય તે અનુભવ વચનાતીત તો હોય જ હોય, સીધી વાત છે. વિકલ્પમાં ના આવે વચનમાં કેવી રીતે આવે? પણ એનો અર્થ એમ નથી કે સર્વથા વચન અગોચર છે તો અનુભવ એવું નામ મળે નહીં, તો સ્વસંવેદન એવું નામ મળે નહીં, તો એને સમ્યક જ્ઞાન એવું નામ મળે નહીં, તો એને શુદ્ધોપયોગ એવું નામ મળે નહીં. એમાં તો ઘણા નામ છે, સંખ્યાબંધ નામો છે, એ નામ ન મળે. છતાંય તે એ સંકેત માત્ર કહેવાય છે એમ કહેવું પડે છે. અને આનંદ પણ એવો છે કે જે એક થોડા કોઈ કોઈ શબ્દોમાં કહી શકાય છે, તેથી તે પણ વચન અગોચર છે. છતાં મને એવું વેદન થયું, મને સમ્યક દર્શન થયું, મને બધે લાગુ પડે છે. આત્માના કોઈ અપૂર્વ આનંદનું મને વેદન થયું, સમ્યક દર્શનનું મને વેદન થયું, મને આત્મામાંથી મિથ્યાત્વનો નાશ થઈ ગયો, તે કાળે રાગ ઉત્પન્ન મને નહોતો થયો, એ બધી ખબર પડે છે, પાકી ખબર પડે છે, નિસંદેહ ખબર પડે છે. એવું ધર્મીનું જ્ઞાન નિસંદેહ હોય છે. આખો સમાજ એમ કહે કે આને સમ્યક દર્શન નથી, તો પણ એને શંકા ન પડે કે મને સમ્યક દર્શન છે કે નહીં, એવી શંકા ન પડે. માને તો નહીં પણ શંકા પણ ન પડે, કેમ કે સમજે છે કે જે સમાજ કહે છે એને સમ્યક દર્શનની ખબર નથી, તો એના અભિપ્રાયની ને એના સર્ટિફિકેટની કોઈ કિંમત રહેતી નથી. આત્માર્થતા ઉત્કૃષ્ટ હોય તો ખબર પડે, સારી આત્માર્થતા હોય તો ખબર પડે, ત્યાં સુધી ખબર પડે. પછી મધ્યમ પોતેથી કોઈને ખબર પડે છે, કોઈને ખબર નથી, બધાને જ ખબર પડે એવું નથી, બાકી સાધારણને કોઈને ખબર નથી
પડતી.
અથવા તીવ્ર મુમુક્ષુતામાં પણ આવી જાય છે, નિર્ણયમાં નિર્ણય થયો તો તીવ્ર મુમુક્ષુ છે, પણ કોઈ નિર્ણયની તૈયારી ન હોય. એવી પોતાને ખબર પડે છે, હું સમકીતી હઈશ કે મિથ્યા દ્રષ્ટિ હઈશ, એવો જેને સંદેહ છે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના સંવેદ્ય સંબંધી પ્રશ્ન કરે બીજાને તો સમજ્યું કે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના સમ્યક સન્મુખપણા વિશે પૂછે કે મને આવા પરિણામ વર્તે છે તો હું સમ્યક સન્મુખ ગણાવ કે નહીં, તો સમજવું કે સમ્યક સન્મુખ નથી. સમ્યકત્વનો પ્રશ્ન કરે તો પણ સમજવું કે એને સમ્યકત્વ નથી, સમ્યકત્વ સન્મુખનો પ્રશ્ન કરે તો પણ સમજવું કે એને સમ્યક સન્મુખતા નથી. આ બે વાત અહીંથી નક્કી થઈ જાય છે પ્રશ્નો ઉપરથી કે એને એટલી શંકા કેમ પડી. બીજાને પૂછવાનો વિકલ્પ એને ઉછો એ એની નિશંકતાના અભાવને પ્રસિદ્ધ કરે છે. આ સીધી વાત છે, જે નિશંક છે એ કોઈને પૂછવા જાય એને પૂછવાનો પ્રશ્ન રહેતો નથી. ખરેખર તો સમ્યક દર્શન તરફ આગળ વધવું જોઈએ, જો પ્રાપ્ત કરવું હોય તો વધવું જ જોઈએ, સીધી વાત છે. કેટલો માયલો એ ખ્યાલ આવી જાય તો જુદી વાત છે, પણ એના ઉપર વજન ન જવું જોઈએ કે હું આટલો આગળ ચાલી ગયો, એમ વજન ન જવું જોઈએ. પાછળ જોઈને હું આટલો આગળ નીકળી ગયો એમ વજન નહીં આવવું જોઈએ. જ્ઞાન તો બધું થાય, જ્ઞાન બધી અવસ્થાનું થાય, બધી અવસ્થાનું જ્ઞાન થાય એનો જ્ઞાનને દોષ નથી. રાગનું જ્ઞાન થાય એનો જ્ઞાનને દોષ નથી, પરદ્રવ્યનું જ્ઞાન થાય એનો જ્ઞાનને દોષ નથી. અવલંબવાનો દોષ છે, એની સન્મુખ થવાનો દોષ છે. જ્ઞાન થવું એ દોષ નથી. એ સિદ્ધાંત ઉપર તો કેવળ જ્ઞાનીને લેવા પડે છે કે એમ હોય તો કેવળ જ્ઞાની સર્વથી સર્વાથી સૌથી વધારે દોષિત થાય, એટલે એ પ્રશ્ન નથી. જ્ઞાન થાય છે, પણ એના ક્યાં વજન જાય છે એના ઉપર એની દોષતા અને નિર્દોષતાનો આધાર છે. જ્ઞાન થવું એક વાત છે, સંદેહ થવો એ બીજી વાત છે. સંદેહ થાય છે, શંકા પડે છે, એ શંકા મિથ્યાત્વના સદભાવમાં જ પડે એમ કહેવું છે. મિથ્યાત્વ મંદ પણ હજી નથી થયું, જ્ઞાન જ્યાં શંકા પડે છે ત્યાં મિથ્યાત્વ થોડું તીવ્ર છે એમ છે. ખરેખર મોટું પ્રકરણ છે. એટલે એ શંકા અને નિશંકા ઉપર, નિશંકતા ઉપર સહજપણે સ્વાભાવિકપણે જ્ઞાની અને અજ્ઞાનીની દશા કેવી હોય એનું નિરૂપણ થયું આ બોલમાં. 221 આત્મા વ્યવહારથી બગડ્યો કહો તો સુધારી શકાય, પણ પરમાર્થે બગડ્યો કહો તો સુધારી શકાય નહીં. પરમાર્થ એટલે નિશ્ચય સ્વરૂપ. મૂળ સ્વરૂપમાં બગાડ થયો હોય, ત્રિકાળી સ્વરૂપમાં બગાડ હોય, થવાનો તો ત્રિકાળી કહેતા થવાનો સવાલ નથી, વ્યાધિ નથી. ત્રિકાળી એટલે ત્રિકાળી, તો એમાં સુધાર થવાની કોઈ વાત રહેતી નથી, બધું ત્રિકાળ જ રહે છે એમાં. પણ જે બગડ્યો છે, બગાડ છે, એ અવસ્થામાં છે, અને અવસ્થાનો વિષય વ્યવહાર નહીંનો છે. વ્યવહાર નહીંનો એ વિષય હોવાથી અથવા અશુદ્ધ નિશ્ચયનો એ વિષય છે, તેથી તેમાં સુધારો કરી શકાય છે. તે બગાડની સાદી પણ છે અને તે બગાડનો અંત પણ છે, આદિ પણ છે અને અંત પણ છે. અનાદિથી મિથ્યાત્વાદિનો, અજ્ઞાનનો બગાડ ને રાગનો બગાડ છે, તો પણ સમયે સમયે એની આદિ થાય છે. અનાદિ પ્રવાહ અપેક્ષા એ ત્યાં વાત છે, કથનની મર્યાદા સમજવી પડે. એમ કે આ આત્મા અનાદિથી બગડેલો છે, સંસારી આત્મા, એટલે તેનો તે બગાડવું છે એમ કહેવા માંગે છે કે
સમય
એની કથનની મર્યાદા છે કે પ્રવાહ પણ એ અનાદિથી છે. એક એક અવસ્થા લઈએ તો એક એક અવસ્થામાં નવી નવી શરૂઆત છે, પ્રત્યેક અવસ્થામાં નવો બગાડ થાય છે, અને તો જ સુધરી શકે, નહીતર સુધરી શકે નહીં. એમ દરેક કથનની મર્યાદા હોય છે. જેમ કે સંસારી જીવને અનંતવાર પણ પરાવર્તન, શું કોઈમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવ આવી ગયા બધા પાંચે પાંચે પંચ પરાવર્તન, તો પણ એમાં મર્યાદા શું? કે જે જીવો નિત્ય નિબોધમાંથી નીકળ્યા જ નથી એને એ વાત લાગુ પડતી નથી, એની મર્યાદા છે. છે કે
નહીં?
મર્યાદા છે. પછી જે ભાવ અને ક્ષેત્ર સમ્યક દ્રષ્ટિના પરિણામને હોય એવા ભાવ થયા નથી, જેમ કે સર્વાસ્તિત્વ. કોઈ મિથ્યા દ્રષ્ટિને પંચ પરાવર્તનમાં અનંત વાર શું એક વાર પણ સર્વાર સિદ્ધિના દેવનો ભાવ મળ્યો નથી. મળ્યો હોય તો અહીંયા હોય ને બીજે ભવે મોક્ષથી ગયો. એ અનંત પંચ પરાવર્તન બધા જીવોને થઈ ગયા છે અનંતવાર, એ વાત સ્થૂળ કથન છે. એટલે કથનમાં સ્થૂળ કથનની મર્યાદા, કથનમાં સૂક્ષ્મ કથનની મર્યાદા, આ બધું સમજવું પડે છે. એમને સમજ્યા વગર જે ચોખ્ખા શબ્દો પડ્યા છે ને આવો શબ્દ છે ને એ શબ્દ બધી મારામારી છે, એ બધી સમજણ વગરની વાત છે. શબ્દથી એવી રીતે વાત લેવાય. નહીં, પરમાર્થ એટલે પરમાર્થ સ્વરૂપ, જે મૂળ સ્વરૂપ છે, જે ધ્રુવ સ્વરૂપ છે, ત્રિકાળી સ્વભાવ છે, એમાં બગાડ નથી થયો. એ પરમાર્થ તત્વ છે. આત્માનું જે પરમ તત્વ છે એ પરમાર્થ તત્વ છે. એ પરમાત્મા પદમાં બગાડ નથી થયો, સંસાર અવસ્થામાં બગાડ થયો છે. તેથી તે વ્યવહારે બગડ્યો છે એમ કહેવામાં આવે છે. વ્યવહારથી બગડ્યો છે એમ કહેવાય છે, કેમકે વ્યવહાર લીનો વિષય છે. વ્યવહારથી બગડ્યો છે એટલે અવસ્થામાં પણ બગડ્યો નથી એમ વાત નથી. પાછી અવસ્થામાં નિશ્ચયથી બગડ્યો છે, તેથી એને અશુદ્ધ નિશ્ચય પણ કહેવામાં આવે છે. અને વ્યવહાર પણ કહેવાય છે અને એને અશુદ્ધ નિશ્ચય પણ કહેવાય છે. કર્મનો ઉદય જીવને વ્યવહારથી છે તો ત્યાં અશુદ્ધ નિશ્ચય નથી લાગુ પડતો, પણ ભાવ કર્મનો ઉદય છે તે વ્યવહારથી છે ત્યાં અશુદ્ધ નિશ્ચય લાગુ પડે છે. એમ વ્યવહાર વ્યવહારમાં ફેર છે, બધા વ્યવહાર એક સરખા નથી. જેમ કે વ્યવહારે પર દ્રવ્યને જાણે છે તો ત્યાં જે વ્યવહાર દ્રવ્ય કર્મને લાગુ પડે, મૂળકર્મને લાગુ પડે, એ લાગુ ન પડે એમ છે. વ્યવહાર વ્યવહારમાં ફેર છે એમ કહેવું છે. વ્યવહારના ભાંગા છે અને એ વ્યવહારના ભાંગામાં જે ભાંગો જે સ્થાનમાં હોય એ સ્થાનમાં સમજવું પડે. બધાને એક સ્થાનમાં લઈ જાય તો પણ મોટી ગડબડ થાય, મોટી ભૂલ થઈ જાય. એમ આત્મા વ્યવહારથી બગડ્યો કહો તો સુધારી શકાય, પણ પરમાર્થથી બગડ્યો કહો તો સુધારી શકાય નહીં. હવે અહીંયા એમ લઈએ કે વ્યવહારથી બગડ્યો માટે બગડ્યો જ નથી તો સુધારવાની કોઈ વાત રહેતી નથી. ઉપદેશનો પ્રસંગ ખલાસ થાય છે, શાસ્ત્ર પ્રસંગ ખલાસ થાય છે, કોઈ વાત રહેતી નથી. એટલે અહીંયા તે વ્યવહારથી બગડ્યો છે તે નથી બગડ્યો એવો અર્થ કરવાનો પ્રશ્ન છે. અહીંયા વ્યવહારના વિષયભૂત પર્યાયમાં બગાડ છે એમ કહેવા માટે વ્યવહાર લાગુ કર્યો છે, અને મૂળ પરમાર્થ સ્વરૂપમાં બગાડ નથી એમ કહેવા માટે વ્યવહાર લાગુ કર્યો છે. એમ લેવું વાસ્તવિક રીતે એટલે મૂળ સ્વરૂપે આત્મા બગડ્યો નથી. વાસ્તવિક રીતે એટલે આત્માના મૂળ ત્રિકાળ સ્વરૂપની અપેક્ષાએ આત્મા બગડ્યો નથી, પણ માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે. આ નિશ્ચય છે, અશુદ્ધ નિશ્ચય છે. પણ માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે માટે તે વર્તમાન પર્યાય સુધારી શકાય છે, નહીંતર ઉપનિષદનો પ્રસંગ રહેતો નથી. તો કોઈ વાતચીત કરવાની, ચર્ચા કરવાની વાત જ રહેતી નથી, કેમ કે બગાડ આત્મામાં છે ને પછી માથાકૂટ શું આટલી બધી લાંબી. જ્યારે આત્માને બગાડ સાથે કાંઈ લાગતું વળગતું જ નથી તો પછી એ સંબંધીના થોકરાબંધ શાસ્ત્રો, હજારો ગમે શાસ્ત્રો રચવાનો કોઈ પ્રસંગ જ રહેતો નથી. એક સમયનો બગાડ છે, એ પણ અવસ્થા પર્યંત. એક સમયનો બગાડ અને એની મર્યાદા માત્ર અવસ્થા પૂરતી. એક સમયનો ત્રિકાળીમાં નહીં, પાછા ત્રિકાળીનો તો એક સમયમાં પણ નહીં, પર્યાયમાં જ છે. એની મર્યાદા છે. માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે, આ માર્ગદર્શનનું બોલ છે ને, એટલે માર્ગદર્શન આપે છે. બાઈકનો વિચાર ક્યાં કેટલી મર્યાદા છે એ સમજવું જોઈએ. માટે સુધારી શકાય છે, વિકાર ટાળી શકાય છે. વિકાર છે એ ટળવા યોગ્ય છે અને ટાળી પણ શકાય છે. એ બગાડ છે, મેલ છે, દુઃખરૂપ છે, અપવિત્ર છે અને તે ટાળી શકાય છે. વિકારી પરિણામ બધા કર્માધીન થાય છે તેને પોતાના માને, પોતાનો સ્વભાવ માને, તેનો હું ઉત્પાદક છું ને તેનો હું કરતા છું એમ માને તે અજ્ઞાની છે. હવે જે વિકારી પરિણામ થાય છે તે કર્મના ઉદયના સંગમાં જતા એ પરિણામને વિકાર લાગવું પડે છે. કેમ પરિણામ વિકારી થયું? કે જે કર્મ પ્રકૃતિનો ઉદય આવ્યો એને અનુસર્યા પરિણામ, આધીન થયા એટલે એને અનુસર્યા, અનુસર્યા સ્વતંત્રપણે, સ્વતંત્રપણે એને આધીન થયા, પોતે સ્વતંત્રપણે તાબેદારી સ્વીકારી ત્યારે તે પરિણામ વિકારી થયા. તેણે પોતાના માને, પોતાના માને એટલે શું કે પોતાનો સ્વભાવ માને, તેને પોતાના સ્વભાવનું તત્વ માને, સ્વરૂપનું તત્વ માને તો મિથ્યાત્વ થાય. પણ પરિણામમાં બગાડ છે એમ જાણે તો એને કઈ જ્ઞાનને દોષ નથી. પરિણામમાં રાગ છે, વિકાર છે એમ જાણે એ જ્ઞાનને દોષ નથી. એ તો સમ્યક દ્રષ્ટિના પણ અશુદ્ધ નહીંનો વિષય છે. 47 નહીં જાય છે, 47 નહીં, એમાં 46મો અશુદ્ધ નહીં છે. પ્રવચન સાર પરિશિષ્ટ તો અશુદ્ધ નહીંનો વિષય એ છે કે સમ્યક જ્ઞાન અશુદ્ધ નહીંથી પોતાના શુદ્ધ સ્વરૂપના પ્રમાણ જ્ઞાન પૂર્વક, કેમ કે પ્રમાણ જ્ઞાનમાં એ ભાગ રહી જાય છે કે હું સ્વરૂપે કરીને શુદ્ધ છું, અને એનું જે વ્યવહારનું પરખું છે એને જાણે છે કે અશુદ્ધતા મારામાં થઈ છે. એમ પોતાની અવસ્થામાં થયેલી અશુદ્ધતાનું જ્ઞાન કરવું તેને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે. આ સમ્યક જ્ઞાનનો નહીં છે, પણ આ નહીં જ્ઞાનનો વિષય નથી લેવો. અહીંયા ગુરુદેવ શ્રી માન્યતાની અપેક્ષાએ વાત કરે છે કે પોતાના માને, માન્યતાની શ્રદ્ધામાં, તો શ્રદ્ધાનો વિષય તો ત્રિકાળી આત્મા છે, એમાં માને એટલે પોતાનો સ્વભાવ છે એમ માને તો એ હું એનો કરતા છું ને એનો ઉત્પાદક છું એમ માન્યા વિના રહે નહીં. તો હું તેનો ઉત્પાદક છું, તેનો હું કરતા છું એમ માને તે અજ્ઞાની છે. માનવું એક વાત છે, જાણવું બીજી વાત છે. માનવામાં સ્વપણાનો સ્વીકાર છે, જ્યારે જાણવામાં યથાસ્થાને જ્યાં જેમ છે ત્યાં તેમ જાણવું થાય છે. જ્ઞાનનું કામ, જ્ઞાનનું કામ તટસ્થ રહેવાનું છે. સમ્યક જ્ઞાન મધ્યસ્થ જ્ઞાન છે, તટસ્થ જ્ઞાન છે. જે દ્રવ્ય ભાવ જેમ છે તેમ તે દ્રવ્ય ભાવને જાણવું એવું સમ્યક જ્ઞાનનું કાર્ય છે. પક્ષપાત વગર એનું નામ સમ્યક જ્ઞાન છે. મલિનતા થાય તેનું જ્ઞાન કરવું, તેનું જ્ઞાન થાય. જ્ઞાન નો ધર્મ છે જાણવું, એ જ્ઞાન નો ધર્મ છે. જે કોઈ જ્ઞેય આવે એને જાણી લઈએ છે બસ. આ જ્ઞેયને નથી જાણવું એવું જો કોઈ જ્ઞાનમાં ભાવ થાય તો એ જ્ઞાનને જ નિષેધ કરે છે. જ્ઞેયનો નિષેધ નથી કરતો પણ એ જ્ઞાનનો નિષેધ કરે છે. જીવમાં, જીવની ચારિત્ર ગુણની અવસ્થામાં છદમસ્થ છે ત્યાં સુધી રાગ થાય છે, અને જ્ઞાન તો અનાદિ અનંત થાય છે. રાગ તો રાગી હોય ત્યાં સુધી જ થાય, પછી રાગ ન થાય. જ્ઞાન તો અનાદિ અનંત થાય. જ્ઞાન એવો એવો કટાર છે કે જે અનાદિ અનંત થયા જ કરે. હવે એની અંદર મિથ્યા જ્ઞાન અને સમ્ય જ્ઞાન એવા બે મુખ્ય ભેદ છે. પછી એ જ્ઞાનના બીજા કેટલાક ધર્મો છે, એ ધર્મોની અપેક્ષાએ પણ જ્ઞાનની ભિન્ન ભિન્ન વિવિક્ષા આવે છે. શું એમાં શ્રદ્ધા પ્રધાન વિવિક્ષા આવે છે? કેમ કે જ્ઞાનનું રૂપ એક શ્રદ્ધા છે. એમાં ચારિત્ર પ્રધાન વિવિક્ષા આવે છે, કેમ કે જ્ઞાનનું એક રૂપ ચારિત્ર છે. એમાં સુખ દુઃખની પ્રધાનતાથી પણ વિવિક્ષા આવે છે. એમ અનેક પ્રકારે જ્ઞાનની વિવિક્ષા આવે છે, અને એક ચારિત્રમાં અનેક શબ્દોથી વિવેક્ષા આવે છે, એક શ્રદ્ધાથી અનેક શબ્દોમાં વિવેક્ષા આવે છે, એક સુખ અને આનંદની અપેક્ષાએ પણ અનેક પ્રકારની વિવેક્ષાઓ આવે છે, અને જ્ઞાનની જ્ઞાનથી પણ વિવેક્ષા આવે છે. એમ સેંકડો રીતે જ્ઞાનનું કથન થાય છે. જો એ વિવેક્ષાઓને જેમ છે એમ ન સમજવામાં આવે તો કોઈને કોઈ કથન સાથે એને વાંધો પડે, આમ કેમ કહ્યું, આમ કહેવાય નહીં. ભાઈ સમજીને કહેવામાં વાંધો નથી, અણસમજો તો સાચું કહેતો એનું ખોટું છે અને ખોટું કહેતો એનું ખોટું છે. સમજીને કહે છે, એના શબ્દોને પકડાય નહીં, એના જ્ઞાનને પકડાય કે એણે શું સમજીને આ વાત કરી છે. એવી વાત છે. સમયસારની અંદર ત્રિકાળી આત્માને શુદ્ધ નહીં કહ્યો છે. અગિયારમી ગાથામાં ત્રિકાળી આત્માને શુદ્ધ નહીં કહ્યો છે, નહીં તો પ્રમાણ જ્ઞાનનો એક અંશ છે, જે જ્ઞાનનું પ્રયોજન આત્માના શુદ્ધ સ્વરૂપને વિષય કરવાનું હોય તેને શુદ્ધ નહીં કહેવાય. નહીં કહેવાય તો એ શુદ્ધ નહીં, વિષયભૂતને પણ શુદ્ધ નહીં કહ્યું છે આચાર્ય કહે, શુદ્ધ નહીં શબ્દ વાપર્યો છે. આત્માને કેમ નહીં કહ્યું, આત્મા તો નહીં આતી જ છે, અથવા આત્માને તો પર્યાય જ નથી. જેને શુદ્ધ નહીં કહ્યો એ તો પર્યાય રહીત ત્રિકાળી દ્રવ્ય છે, અને નહીં તો પર્યાય છે, પણ કથનનો દોષ નથી. શુદ્ધ નહીં કહેતા શુદ્ધ નહીં ના વિષયભૂત આત્મા એમ કહેવું છે ત્યાં, પણ એટલું લાંબુ ન કહ્યું હોય ને શુદ્ધ નહીં કહ્યું હોય તો એ આચાર્યનો દોષ નથી કથનમાં, એમ વાત છે. એટલે કથનનો ક્યાંય દોષ નથી, દોષ જ્ઞાનમાં થાય છે, દોષ ઉદગળમાં નથી થતો, વચનમાં નથી થતો, કથનમાં દોષ નથી થતો, દોષ જ્ઞાનમાં થાય છે. જ્ઞાન યથાર્થ છે કે જ્ઞાનમાં ભૂલ છે, એના ઉપર એને દોષ અને નિર્દોષતાનો આધાર છે. એવી રીતે વિચારવું જોઈએ.
તો પછી એમ કેવું કે રાગ થાય છે મને ઈરાગી છે, ને જ્ઞાન થાય છે મને તો જ્ઞાની, રાગ થાય છે મને તો ઈરાગી,
જેને રાગ થાય છે માન્યતા અપેક્ષાએ લીધું તો એ રાગી થઈ ગયો, માન્યતાની અપેક્ષાએ રાગી થઈ ગયો, અને માન્યતા અપેક્ષાએ જ્ઞાન જ થાય છે મને એમ જાણે તો એ જ્ઞાની છે. માન્યતાની અપેક્ષા હોવી જોઈએ, એમાં જાણવાની અપેક્ષા નહીં લેવી, પછી એમાં માન્યતાની જ અપેક્ષા. જેમ કે રાગ થાય તો રાગી છે એમ માન્યું, એને શા માટે રાગી કહ્યો, કે એને માન્યતામાં પોતા સ્વરૂપે રાગને સ્વીકાર્યો, માન્યતામાં હું રાગી છું એમ સ્વીકાર્યો, તો એને પોતાનો આત્મા જ રાગી માની લીધો, તો મૂળ સ્વરૂપે આત્મા રાગી નથી. રાગ તો એક અવસ્થામાં, અવસ્થામાં પણ એક અંશ છે, શું તો એવી રીતે નથી, પણ જાણે અવસ્થા અંશમાં રાગ છે, હું ત્રિકાળ શુદ્ધ એનાથી ભિન્ન છું, હું કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી. આમાં એ જ વાત છે કે પર્યાયમાં વિકાર થયો છે, પર્યાય કો કે અવસ્થા કયો, અવસ્થામાં વિકાર થયો છે માટે સુધારી શકાય છે, માટે તે અવસ્થામાં થયેલા વિકારને ટાળી શકાય છે. હા, એને ટાળવાનો મુખ્ય રસ્તો, મુખ્ય ઉપાય એ છે કે એને સ્વપણે સ્વીકારવો નહીં, માન્યતામાં એનો નિષેધ કરવો, માન્યતામાં એને પરતત્વ તરીકે માનવું, એને સ્વતત્વ તરીકે ન માનવું, એનો મુખ્ય ઉપાય છે. શું ઉપાય ત્યાંથી શરૂ થાય છે, એવી વાત છે. એટલે થોડી અટપટી પડે છે, એનું કારણ આ છે કે શ્રદ્ધા તો ત્રિકાળી શુદ્ધાત્મા સિવાય સમ્યક દર્શનને સ્વીકારતી નથી, શ્રદ્ધા સમ્યક દર્શનને પોતાને સ્વીકારતી નથી, શ્રદ્ધા સાથે રહેલા સમ્યક જ્ઞાનને આનંદને સ્વીકારતી નથી, શુદ્ધોપયોગને સ્વીકારતી નથી, અને શ્રદ્ધા કેવળ જ્ઞાનને સ્વીકારતી નથી. એક ત્રિકાળી શુદ્ધ પરમાત્માને સ્વીકારે છે સ્વસ્વરૂપે. આ બધી પર્યાયો છે, એક પણ પર્યાયને શ્રદ્ધા સ્વીકારે તો શ્રદ્ધા અપેક્ષા એ તેને મિથ્યાત્વ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પોતાને સ્વીકારે તો મિથ્યા થઈ જાય. આમ વાત એ શુદ્ધ શ્રદ્ધાનો આ સ્વરૂપ છે. પણ શ્રદ્ધા અપેક્ષાના જ્ઞાનના કથન આવે, જ્ઞાન અપેક્ષાએ શ્રદ્ધાના કથન આવે, ત્યાં જો ન સમજે તો એને ગુંચવાળો થાય કે આવું કેમ કહ્યું. 17-18 કથામાં ચારિત્ર અપેક્ષાએ શ્રદ્ધાનું કથન આવે કે મારે આ આત્માને, શુદ્ધાત્માને, જીવ રાજાને નું આચરણ કરવું જોઈએ, એટલે એમાં લીન થવું જોઈએ, કે જેને જેને લીન થવાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે. તો આવી જે માન્યતા છે એ આચરણની મુખ્યતાથી શ્રદ્ધાની માન્યતા છે કે આચરણની બધી પર્યાયોના લીનતાનો સ્વીકાર આવી ગયો, મુક્તિનો સ્વીકાર આવી ગયો, બધું આવી ગયો. હવે વાત ચાલે છે શ્રદ્ધાની. એવું શ્રદ્ધાન ઉદય થાય કે આ જીવ રાજાને આચરણ કરવાથી, અનુસરણ કરવાથી, એમાં એકાગ્રતાને લીનતા કરવાથી મુક્તિની પ્રાપ્તિ થશે. તો આચરણને સાધક પર્યાયોનું એટલે ધ્યાન પર્યાયોનું સ્વીકાર થઈ ગયો અને ધ્યાનના ફળ સ્વરૂપ મુક્તિનો સ્વીકાર થઈ ગયો. ફળ શેનામાં સ્વીકાર થઈ ગયો? શ્રદ્ધામાં સ્વીકાર થઈ ગયો. તો એમ કહેનાર દોષિત છે કે નહીં? આ શાસ્ત્ર વચન છે. કહેનાર દોષિત નથી, કેમ કે કહેનારને જ્ઞાનની ખબર છે કે શ્રદ્ધાનો વિષયની મર્યાદા શું છે. પણ આચરણની પ્રધાનતાથી આમ કહેવું તે ન્યાય સંગત છે. જ્ઞાનની પ્રધાનતાથી આત્મામાં રાગ થાય છે એમ કહેવું તે ન્યાય સંગત છે. શ્રદ્ધાની પ્રધાનતાથી આત્માને રાગ ત્રણ કાળમાં થતો નથી એમ કહેવું તે ન્યાય સંગત છે. એમ શું સમજીને કહે છે એના ઉપર આધાર છે. કોઈ કથનનો ઝઘડો કરવો તે ઇષ્ટ નથી, યોગ્ય નથી. કે વિકારી પરિણામ બધા કર્માધીન થાય છે. જીવના વિકારી પરિણામની વાત છે, તે બધા કર્માધીન થાય છે. કેમ કે સમયસારમાં ગાથા છે કે મિથ્યાત્વ અજ્ઞાનની અભિવૃત્તિ, સંગ અને અસંગને જાણવા. શું કહ્યું? મિથ્યાત્વ અભિવૃત્તિ કસાય આદિ પરિણામ સંગને અસંગને જાણવા. તો સંગને એટલે જીવના પરિણામ જાણવા, જીવને થાય છે તે. અસંગને એટલે કર્મનો ઉદય છે એ અસંગ નામ પૂતગળના પરિણામ જાણવા. પણ કોઈ વાર સંગ પરિણામ જેને કહ્યા એને પૂતગળના કહી શકાય છે, કેમ કે આત્માના સ્વભાવમાં નથી માટે પૂતગળના પરિણામ છે એમ કહેવાય છે. પણ ત્યાં કથનની મર્યાદા જાણવી થાય કે એને ધક્કો મારવા માટે મોતથી બાજે તો તાવ આવે એટલા માટે એ વાત કરી છે. પણ ત્યાં જે કર્મના પરિણામ છે એ જ આના પરિણામ બે એક જ છે અને આના પરિણામ જ નથી એમ લઈએ તો જ્ઞાનની ભૂલ પડે. જેની જ્ઞાનની ભૂલ હોય એને શ્રદ્ધા સાચી હોય એ વાત રહેતી નથી. એટલે બધા કર્માધીન થાય છે, તેને પોતાના માને એટલે પોતાના સ્વરૂપમાં માને, મૂળ સ્વરૂપમાં માને. એટલે તો અલ્પ વિરામ કરીને ચોખવટ કરી છે કે પોતાનો સ્વભાવ માને. સ્વભાવ માને તો હું એનો ઉત્પાદક છું એમ માને, સ્વભાવે કરીને તે ઉત્પન્ન કરી શકાય છે એમ માને, અને કર્તા કર્મની અભેદતા તન્મયતા એકત્વ પણ હું માને, તે બધું મિથ્યાત્માં જાય છે. કર્તા થયું એટલે એકત્વ બુદ્ધિ થઈ ગઈ, કેમ કે કર્તા કર્મમાં અનન્યપણું હોય છે, કર્તા કર્મમાં અન્ય અન્યપણું ભાવમાં રહેતો નથી. જ્યાં જ્યાં જીવ કર્તાપણું માને ત્યાં કરતો કરી શકતો ન હોય તો પણ તેમાં અનન્ય ભાવ ઉત્પન્ન થાય થાય ને થાય, કરતા કર્મનું અનન્યપણું હોય છે. છઠ્ઠી ગાથામાં લીધું છે ને. એમ માને તે અજ્ઞાની છે અથવા મિથ્યા દ્રષ્ટિ છે. પણ શ્રદ્ધાની અપેક્ષાએ તો અવગુણનો હું કરતા નથી, જીવના પરિણામમાં અવગુણ થાય એનો કરતા હું નથી, કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી. ત્રણેય બોલ લઈ લેવા. તે મારું કર્મ નથી, તેનો હું ઉત્પાદક નથી, તે મારો નથી, તે મારો નથી એટલે મારો સ્વભાવ નથી, એમ માને છે તે સમ્યક જ્ઞાની છે, સમ્યક જ્ઞાની ની માન્યતા હોય છે એમ. જ્ઞાની થી માન્યતાની વાત લીધી, જ્ઞાની ની માન્યતાની વાત લીધી કે જ્ઞાની તો આમ માને. હવે જ્ઞાની અજ્ઞાની ની આ માન્યતાની વિવિક્ષા થી ત્યાં એક પ્રશ્ન ઉભો થાય છે કે મુમુક્ષુ એ શું કરવું? મુમુક્ષુ જ્ઞાની નથી. અને જો રાગ મારો છે, રાગ મારો છે એમ કૂટ્યા કરે તો રાગ રાગ ઉપર મતલબ છૂટે ક્યાંથી? તો કે શ્રદ્ધાનું બળ કેળવવા માટે રાગ મારો નથી એવું જોર આવવું જોઈએ રુચિ અને પુરુષાર્થથી. અને જ્ઞાનમાં મારો અપરાધ છે એમ એને સમજવું જોઈએ. સમય જ્ઞાનમાં પણ એમ જ થાય છે, સમય જ્ઞાન પણ પોતાનો અપરાધ પોતાનો જ માને છે, પણ શ્રદ્ધા એનો નિષેધ કરે છે કે નહીં મારો નહીં, સર્વથા મારો
નહીં.
કેમ કે સર્વથા એનું જે તત્વ છે શ્રદ્ધાના વિષયભૂત, એ દૃઢદૃષ્ટિના વિષયભૂતમાં સર્વથા રાગ નથી. અને તેનાથી સર્વથા સ્વભાવ વડે રાગને કરી શકાતો પણ નથી. તેથી એમાં હું પણ એવા જોરથી શ્રદ્ધાન કરી લઈએ છે કે એમાં તો આમ જ આવે, એ એ ભાવમાં એમ જ આવે, અને એ ભાવના વાચક વચનોમાં પણ એમ જ આવે. અને એવો ભાવ ને એવા વચન આવે ત્યારે જ એનું એ રીતે કામ થાય છે એનું રહસ્ય સમજાય, નહીંતર કઈ રીતે અંદરનું કામ થાય છે એનું રહસ્ય સમજાતું નથી. એટલે એવા જે દ્રઢ દ્રષ્ટિના જોરવાળા કથનો છે એ એવા આત્માને અવલંબન કરવાની વિધિના રહસ્ય ઉદ્ઘાટક છે એમ જાણીને એના રહસ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એ વાત બરાબર સમજાય. જેમ કે શ્રીમદજીએ કહ્યું કે દિગંબર આચાર્યોના તીખા વચનો, આવા તીખા વચનો સાંભળીને વાંચીને રહસ્ય કંઈક સમજાય છે. અંતરમુખ થવાનું, અંતર અવલંબન પ્રાપ્ત થવાનું, સ્વરૂપનું અવલંબન મળી શકે એ કેવી રીતે મળી શકે એ આ વચનોથી કાંઈક સમજાય છે. કેમ કે સર્વથા વચન ગોચર નથી, કથનચિત વચન ગોચર છે આ વાત. એટલે કાંઈક એમાંથી સમજાય છે, પહેલાં પ્રતિભાસ આવે છે એ કાંઈક સમજાણું છે, પછી અનુભવ થાય છે એટલે કાંઈક સમજાય છે એમ કહે છે. એ રીતે અહીંયા માર્ગદર્શનનો મૂળ નિશ્ચય અને વ્યવહારના પ્રતિપક્ષને સ્પષ્ટ કરીને સમજાવ્યો છે ગુરુદેવજી.
જય હો પરમ કૃપાળુની.